પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં 24 નંબરનો બોલ આપણે લઈએ. આ આત્માનું સુંદર એકત્વ વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. એકત્વ વિભક્ત, ક્યારે પણ કોઈ શુદ્ધતાની જો વાત કરવી હોય તો એમાં બે વાત હશે, બીજાની નાસ્તી અને પોતાની અસ્થિ. એનું નામ જ શુદ્ધ કહેવાય છે. શુદ્ધ એટલે ભેળછેળ વગરનું પોતાનું પૂર્ણ અસ્તિત્વ. જેમ સોનાને 100% સોનું 100% પ્યોર ગોલ્ડ ક્યારે કહેવાય આપણે, કે જેમાં માત્ર સોના પણું જ હોય અને બીજી કોઈ ધાતુનું એમાં ભેળસેળ પણું ન હોય. અને એટલા માટે શુદ્ધતા માટે બે, પોતાથી અસ્થિ, પોતાના સ્વરૂપની પોતાના હોવાપણાની અસ્થિ, અને બીજું ગમે તે હોય તેની શું હોય, નાસ્તિ. અને એનું નામ જ શું કહેવાય છે, એકત્વ અને વિભક્ત. એકત્વ એટલે પોતાના સ્વપણાથી, પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી એનું હોવાપણું હોય, અને અન્ય ભાવોનું, વિરુદ્ધ ભાવોનું, વિભાવ ભાવ અશુદ્ધ ભાવોનું વિભક્ત એટલે નાસ્તિ. અને આ જ રીતે એકત્વ વિભક્તત્વ એટલે શું, એકત્વ વિભક્ત એટલે શું, અનેકાંત સ્વરૂપ વસ્તુનું હોવાપણું. આપણે જગતમાં પણ આ પ્રકારના શબ્દો પ્રયોગ કરતા હોય છે, આ મકાન મારું છે, બીજા કોઈનું નથી, તો શું થયું, અસ્થિ નાસ્તિ થયું. પોતાનું છે એકત્વ, બીજા કોઈનું નથી, એનાથી વિભક્ત પણ. તો એ અહીંયા કહે છે આત્માનું સુંદર સ્વરૂપ. ફરીથી સુંદર સ્વરૂપ એટલે શું, અશુદ્ધ હોય કે શુદ્ધ હોય, સુંદર સ્વરૂપ અશુદ્ધ હશે કે શુદ્ધ હશે, સુંદર સ્વરૂપ શુદ્ધરૂપ હોય કે અશુદ્ધરૂપ હોય, શુદ્ધરૂપ જ હોય તો શુદ્ધ કોને કહેવાશે, ભેળસેળ વગરનું કે પોતાપણું જેમાં હોય છે, જેને બીજી ભાષામાં શું કહે, નિર્ભેળ, બીજાના ભેળસેળ વગરનું. અને એના માટે જ સુંદરતા ક્યાં છે, શુદ્ધતા હોય ત્યાં. અને શુદ્ધતા ક્યાં છે, જે પોતાથી એકત્વ ને બીજાથી વિભક્ત. તો આત્માનું સુંદર સ્વરૂપ, ત્રીજી ગાથામાં એટલા માટે શબ્દ આવે છે ને, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર. આત્માનું એકત્વ પણ હોય, પોતાથી એક પણ જ જગતમાં શું છે, જગતમાં બધે જ સુંદરતા છે. તો આત્માનું સુંદર સ્વરૂપ એટલે કે એકત્વ વ્યક્ત સ્વરૂપ સંતો બતાવે છે. કોણ કે છે, કોણ કે છે, ગુરુદેવસિંહ આપણને કે છે કે હું કહું છું એમ નહીં, કોનાથી સાક્ષી લઈને વાત કરે છે, વિતરાગી દિગંબર સંતોની સાક્ષી લઈને. અને વિતરાગી દિગંબર સંતો હોય એ કોની કહે છે, જીન કહે, આવે છે ને સેમ ઘણી જગ્યાએ આવે છે, જીનવર કહે છે, જીનેન્દ્ર દેવ કહે છે. અહીંયા આપણે જેમ લઈએ છીએ નિયમસારની ગાથાઓ, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી સા, કેવળી ભગવાને કેવળનામ જે આપણે બોલીએ છીએ, કેવલી પણતો ધમ્મો મંગલ, એ જ ઉત્તમ છે. ત્રણ શબ્દ છે ને એમાં, એ શું છે, મંગલ પંચ પરમેષ્ટિ, અને કેવળી ભગવાને કહેલો ધર્મ કેવો છે, મંગલ છે. મંગલ સાથે કેવો છે, ઉત્તમ છે. પછી ત્રીજું શું છે, શરણ છે ને, શું શબ્દ છે ત્રીજો, શરણ, હજી કઈક શરણ ખાલી નથી, શરણ પવજ્જામી, એ મંગલ જાણ્યા, એ ઉત્તમ જાણ્યા, અને ધેર ફોર એમનું હવે હું શરણ લઉં છું. તો આ રીતે હંમેશા શું હોય છે, પોતાથી અધિકની મહિમા હોય છે. ગુરુદેવશ્રી સંતો નહીં કરે, સંતો કેવળી પરમાત્માની કરે છે. તો કે એ સ્વરૂપ સંતો બતાવે છે. સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? સ્વરૂપની જે સાધના કરે છે અને જેને હવે ભવના શું આવી ગયા છે, કિનારે પહોંચી ગયા, અંત આવ્યા છે, જેને ભવના આવ્યા છે અંત, તેનું કહેવાય છે સંત. જગતને માટે મોહ રાગ દ્વેષમાં કે એ નથી, પોતે પોતાની સાધના, અને એ સાધનાની ઉગ્રતા એવી હોય છે કે જે પોતાના કલ્યાણના માર્ગે ચાલે છે, અને એકમાત્ર કરુણા બુદ્ધિથી. હું જગતનું કલ્યાણ કરી દઈશ એવો એમને કરતા બુદ્ધિનો અભિપ્રાય હોતો નથી. જગતનું કલ્યાણ કરીને જ રહીશ. અરે તીર્થંકરો પણ આપણી રાહ જોઈ કે ના, આટલા બધાને હું મોક્ષ પહોંચાડી જા પછી મોક્ષે જાય. ક્યાં તીર્થંકરે કોની રાહ જોઈ છે? ઋષભદેવે એમના પૌત્રની પૌત્ર નહીં પણ રાહ ન જોઈ. જીવનમાં ફરીથી રાહ જોવાનો માર્ગ છે કે સાધનાનો માર્ગ છે? કોના માટે રાહ જોઈ છે? એ દરેક જીવ પોતપોતાની યોગ્યતા પાત્રતા લઈને આવેલા છે. એની પાત્રતા બદલવા માટે તીર્થંકર પણ સામર્થ નથી. તો આપણે તો શું પુણ્ય લઈને આવ્યા? શું ગુજરાતીમાં સાવ કહીએ તો શું છે, તીર્થંકર પણ કોઈની પાત્રતા બદલી શકાય નહીં. પોતાની બદલે તો સિંહના ભાવમાં બદલી, અને એ તીર્થંકરના પૌત્ર તરીકે ન બદલી. એમણે પોતાની પાત્રતા બદલી તો ક્યારે બદલી? સિંહના ભાવમાં. તો શું છે, કોની બદલી દેશું પાત્રતા? આપણે જીવનમાં ખબર નહીં પોતાના હિતની દરકાર નથી, ને જગતને હિત કલ્યાણ કરવાનો બોજો લઈને, કરતા બુદ્ધિનો બોજો લઈને ફરીએ. અહીંયા તો કહે છે કે આત્માનું સુંદર સ્વરૂપ સંતો બતાવે છે. હંમેશા પોતાની આરાધના જેમ જેમ થાય છે એમ પોતાની નમ્રતા આવતી. ગણધરદેવ એમ વિચારે, ક્યાં કેવળી પરમાત્માનું જ્ઞાન અને ક્યાં અમારું અલ્પ જ્ઞાન. કોણ કહે છે? 12 અંગના ધારક જેમને સંપૂર્ણ શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન પછી હાઈએસ્ટ કયું જ્ઞાન હોઈ શકે? શ્રુત કેવળ 12 અંગનું જ્ઞાન. અને એ પોતે એમ કે ક્યાં કેવળ જ્ઞાન, કેમ આટલું બધું એમને લાગતું હશે? કેવળ જ્ઞાન એની સામે 12 અંગનું જ્ઞાન એટલે કોઈ થોડું નથી, ઘણું છે ને, ઘણું છે. આચાર અંગ હોય તો એમાં 18,000 પદ, એક એકમાં 51 કરોડથી, તો કેટલું બધું જ્ઞાન. અરે જે જ્ઞાનની રચનામાં અમારે અંતર્મુટ લાગવું પડે એ જ્ઞાનને શું અધિક કહેવાય? શું છે? અધૂરું તો છે, સાથે એની રચનામાં કેટલું થાય છે ને જ્ઞાન ખીલવામાં, અંતર્મુટ. અને કેવળ જ્ઞાન જે છે એક સમયમાં પૂર્ણ છે. પૂર્ણતા અને છતાં સમય અલ્પ, એક જ સમય, અને અધૂરું જ્ઞાન અને અંતર્મુર્ત. અરે આની શું કિંમત કરવી? જીવનમાં જ્ઞાનની આરાધનામાં કોઈ પણ પ્રકારના મદ અને માન છૂટતા જવા જોઈએ. જેમ જેમ આરાધના, અને એટલા માટે જ્ઞાન છે ત્યાં માન નથી, ને માન છે ત્યાં જ્ઞાન. અરે પોતે પૂર્ણતાનું એ પૂજ્ય બેનસિંહના વચનામૃતમાં આવે છે કે પૂર્ણ સ્વરૂપનો એને ખ્યાલ નહીં હોવાથી અલ્પતામાં ઘણું લાગે છે. એક પૂર્ણ જ્ઞાનમય શું હું તત્વ છું, જેમ આજે આવ્યું ને, અનંત ગુણો એ બેસતા નથી, અમને અમારું અસ્તિત્વ ખ્યાલમાં આવે. અરે ભાઈ, અનંતને કહેવા માટે શું અનંત શબ્દોની રાહ જોવે છે? અરે એક તત્વ હોય કેવું હોઈ શકે? પૂજ્ય બેસીએ શું ન્યાય આપ્યો, એમાં તર્ક શું આપ્યો? એમ કેમ ન વિચાર, જે કોઈ તત્વ હોય કેવું હોય એ અધૂરું થોડી હોય, એ પૂર્ણ હોય. અને એ પૂર્ણ તત્વ કેવું છે? કે અનંત કાળથી અનંત પદાર્થો વચ્ચે રહીને પણ હું મારું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રહ્યું, એ તો મારી બેહદતા છે. ક્યારથી? અનંત કાળથી. કેટલા પદાર્થો વચ્ચે? અનંત પદાર્થો વચ્ચે પણ હું મારું એકરૂપ અસ્તિત્વ લઈને બેઠો છું, એ સૂચવે છે મારામાં શું હોવી જોઈએ? બેહદતા હોવી જોઈએ. એ બેહદતા માટે શબ્દો ગોતીશ નહીં, બેહદતા માટેને વિકલ્પ ગોતીશ નહીં. એ સ્વરૂપની બેહદતા પહોંચતા પહોંચતા તો વિકલ્પ ક્યાંય છૂટી જશે. શબ્દો આધારિત નથી, એ તો શબ્દો તો એક શરૂઆતથી ચિંતન માટેને, બાકી તો તત્વ ચિંતનમાં શબ્દથી પાર પહોંચાય, જ્યાં વિકલ્પ કે તર્ક પણ નથી હોતા. તો અહીંયા આત્માનું સુંદર એકત્વ વિભક્ત સ્વરૂપ, સ્વરૂપ, સ્વરૂપ. આત્મા કેવો છે? અરૂપી છે ને? આત્મા અરૂપી નથી. આત્માનું પોતાનું રૂપ હોય કે આત્મા અરૂપી છે? અરૂપી છે ને, એને પોતાનું રૂપ હોય ન હોય? અરે ભાઈ, મારું રૂપ છે, મારું સ્પર્શ રસ ગંધ વર્ણ એ મારું રૂપ નથી, એ અપેક્ષાએ અરૂપી છું. પણ હું મારાથી તો કેવો છું? મારું પોતાનું રૂપ લઈને બેઠો છું. અને મારું રૂપ શું છે? અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભૂત. શું કહેશો? શું કહેશો? ક્યાં સુધી લેશો? ક્યાં સુધી? શું તું વિચાર અને મારામાં ન હોય એવું નથી. જેમ બોલામાં કે માગ માગ માગ, રાજા જયારે બહુ જ પ્રસન્ન થાય ત્યારે શું કહી દે? માગ માગ માગ, જે માગતે. એમ સ્વભાવમાં શું છે? એક વિચાર, તને શું જોવે છે એ તારામાં પૂરું ભરેલું છે. તો આવા પોતાના સ્વરૂપને સંતો બતાવે છે. કોની વાત કરી રહ્યા? સ્વરૂપ બતાવનાર સંતોની વાત કરી. એની સામે આપણી શું જવાબદારી? નિર્ગ્રંથ મુનિરાજે તો પોતાની સાધના કરતા કરતા ખરેખર એક સાધનાનો ભંગ છે ત્યારે કરુણાનો વિકલ્પ છે. એ તો આપણે આપણી ઉપકારને વશ કરીએ છીએ, બાકી એમની સાધનામાં એ ઉપદેશ દેવાનો, શાસ્ત્ર રચવાનો એ વિકલ્પ આવ્યો, એમની સાધનાની શું છે? ભંગ છે. સાતમા ગુણસ્થાનમાંથી ક્યાં આવવું પડે છે? છઠ્ઠામાં આવવું પડે છે. આપણે આપણા ઉપકારથી કહીએ છીએ તો કમસે કમ આચાર દેવે આપણી ઉપર કરુણા કરી આપ્યું છે આપણને તત્વ, તો આપણી શું જવાબદારી બને? એ હવે ગુરુદેવ શીખે કે એમણે તો, સંતોએ તો બતાવ્યું, હવે અપૂર્વ પ્રીતિ લાવીને. શબ્દ શું વાપરો છે? ખાલી પ્રીતિ નહીં, અપૂર્વ. કેવી હશે? કેવી હશે તું વિચારીશ? જીનવાણી, ગુરુવાણી સાંભળવા બેઠા હોય અને બીજા વિકલ્પોમાં જાય, એ અપૂર્વ પ્રીતિના લક્ષણ નથી. જીવનમાં એવો ક્યારેક પ્રસંગ તો બન્યા હશે, મને હમણાં કોઈ બોલાવતા નહીં, બીજા બધા કોઈક એવું કામમાં એકદમ એક હોય વિચારણામાં કે નારે ગંભીર વાત, એમ અહીંયા એક કેમ નથી વાત એવી આવે. ઓલો તો કદાચ એક જીવન મરણના પ્રસંગ હોય કે ગમે એક શું કહેવાય, એક બહુ મોટું ડિસિશન લેવાનું હોય, ગમે એ પ્રકારના લૌકિક વેપાર ધંધા આદિ ગમેમાં, એક ઓપરેશન હોય, ડોક્ટર કે 50-50% પેલા ચાન્સીસ છે, તો ત્યાં કેવી રીતે ગંભીરતાથી એમ ક્યારે એક ભવ માટેના આપણે જો બીજા વિકલ્પો છોડી શકતા હોઈએ તો અનંત જન્મ મરણના અભાવની વાતમાં એક કલાક પૂરતું પણ કેમ ઉપયોગને મર્યાદામાં નથી રાખી શકતા? આ અપૂર્વ પ્રીતિ. અને એટલો એ નિયમ રાખવો, નિયમ જ છે, એટલે જ્યાં રુચિ પ્રીતિ લાગી ત્યાં ઉપયોગની સ્થિરતા સહજ થયા વગર રહેશે. એક સહજ નિયમ છે, કારણ કે ઉપયોગને શું જોવે છે? સુખ જોવે છે, શાંતિ જોવે છે, અકસાય જોવે છે. તો જ્યાં એને સુખ બુદ્ધિ લાગે છે ત્યાં એની સ્થિરતા થયા વગર રહેશે નહીં. તો પોતાને જીનવાણી ગુરુવાણીમાં એવો કેમ ભાવ નથી આવતો કે મને જે સુખ જોવે છે એ જ માર્ગ અહીંયા બતાવે છે, એ જ ઉપાય બતાવે છે, એ જ રીત બતાવે છે, તો ઉપયોગની સ્થિરતા કેમ ન થઈ શકે? તો અપૂર્વ પ્રીતિ ફરીથી. ઘણી વાર આ બધી વાત તો સાંભળે પણ અંદરમાંથી શું આવે, શું આવે? બધું લખેલું વાંચેલું પણ પ્રેક્ટિકલ પાછું કરીને એને ક્યારે પણ એના માટેનો પ્રયત્નનો પ્રયાસ નથી કરવો. પોતાની દશાના બચાવ માટે કાંઈક ને કાંઈક શું ગોતી કાઢે છે, શું કહેશે એને, ભાનું છીંડું, સાવ નિષ્ફળપણે. અરે એક હું જ્યાં તત્વની વાણી પણ સાંભળું છું, ચિંતન વિચારમાં જાઉં છું, અરે જે ઉદયાધીન થવાનું હોય તે થાય, હું નિષ્ફળ કેમ ન થઈ શકતો? અંતે એના વિકલ્પ કરીને પણ ઉદય બદલવાનો છે. ક્યારે પણ ગુરુવાણી જીનવાણી સાંભળીએ, વેપાર ધંધા કે ભાઈના ગમે એટલા વિકલ્પ કર્યા છે, ઉદય બદલવાનો, સંયોગ બદલવાનો છે, તો નિર્થક ઉપયોગને સુકામ ભટકાવીએ છીએ. એક અપૂર્વ પ્રીતિ, અપૂર્વ પ્રીતિ, મને બીજા વગર ચાલશે પણ મને મારા ચૈતન્ય તત્વની, મને એને અનુભૂતિ, એનો અવલંબન આશ્રય એ વિના હવે મને ત્યાંય નહીં ચેન પડે, એવી એક અપૂર્વ પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. આ કન્ડિશન, પ્રી કન્ડિશન જેને કહે ને, આપણે તો સાંભળીએ છીએ, ઘણા વર્ષોથી સાંભળીએ છીએ અને ઘણું તો હજી અમને આવડવા માંડ્યું છે, યાદ પણ રાખી લઈએ છીએ. પ્રીતિ લાગી હશે, યાદ નહીં કરે કે કેટલું આવડ્યું છે, કેટલું પ્રણમનનો પુરુષાર્થ થયો છે. અપૂર્વ રુચિ પ્રીતિ, એટલા માટે 206 ગાથા પૂજ્ય બેન સિદ્ધ ઘણી વાર યાદ કરતા હોય છે. આમાં સદા પ્રીતિ, સદા શબ્દ છે, ક્યારેક નહીં, એક કલાક વાણી સાંભળીએ છીએ ત્યારે નહીં, જીવનના હર ક્ષણે ને પડે, એનું નામ અપૂર્વ. આમાં સદા પ્રીતિ વંત બન, આમાં સદા સંતોષ. બે વાત છે ને, પ્રીતિની તો વાત કરી, પછી બીજો બોલશે ન લીધો, સંતુષ્ટ નો કેમ બોલ લીધો? હવે તું ક્યાંય ફાંફા મારીશ નહીં, ક્યાંય ગોતવા જઈશ નહીં કે મારે સુખ જે જોવે છે, જે શાંતિ જોવે છે, જે સમાધાન જોવે છે, હવે મારે બીજે ક્યાંય ગોતવા જવું નથી. આ એનું નામ સંતુષ્ટ. જંખના પ્રીતિ કરી અને એ મળ્યું તો સંતુષ્ટ. અને હવે ત્રીજો સુખ, એ નાથી બનતું તૃપ્ત. બસ એ જે જીનવાણી ગુરુવાણીમાં તત્વ બતાવ્યું છે એ ચૈતન્યનો અનુભવ કરીને તું તૃપ્ત થઈ જશે. અને અહીંયા એ વાત તો પેલી પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. તે એટલે કોણ? તે એટલે કોણ? આત્માનું સુંદર સ્વરૂપ. અને સુંદર સ્વરૂપ એટલે શું? એકત્વ વિભક્ત સ્વરૂપ. અને કોણે બતાવ્યું છે? સંતોએ. સંતોએ કંઈક બતાવ્યું છે આપણને. શું બતાવ્યું છે? આત્માનું સુંદર સ્વરૂપ. એ સુંદર સ્વરૂપ શું છે? એકત્વ વિભક્ત. ફરીથી આના ઉપરથી કાંઈ યાદ કરીએ, એકત્વ વિભક્ત એટલે શું? ભેદ જ્ઞાન. તારે એકત્વ વિભક્ત, જેનાથી ભિન્ન છું વિભક્ત, એનાથી શું કરવું પડશે? ભેદ જ્ઞાન. સમ્યક જ્ઞાન છે ને, એ કેવું છે? ભેદ જ્ઞાન છે કે અભેદ જ્ઞાન છે? સમ્યક જ્ઞાન જે છે એ કેવું છે? ભેદ જ્ઞાન સ્વરૂપ કે અભેદ જ્ઞાન સ્વરૂપ? કેવા રૂપ છે? ભેદ જ્ઞાન જ આપણે તો સાંભળીએ છીએ ને, એ જ ભેદ જ્ઞાન છે અને એ જ અભેદ જ્ઞાન છે. વિભાવથી વિભક્ત કરે છે માટે એનું નામ શું પડે છે? ભેદ જ્ઞાન. પણ પોતાના એકત્વરૂપ સ્વરૂપમાં કેવું થઈ જાય છે? અભેદ એકાકાર થાય, માટે એનું જ નામ શું કહેવાય છે? અભેદ. સામાન્યપણે ભેદ જ્ઞાન વધારે શું કામ વપરાય છે? કે જે ભિન્ન ભાવો છે, વિભાવ ભાવો છે, એમાં આપણે કેવું થયું છે? એકત્વનો અભિપ્રાય રહી ગયો હોવાથી એને વારંવાર કયા શબ્દથી કહેવાય છે? ભેદ જ્ઞાન. બાકી એ ભેદ જ્ઞાન છે, સમ્યક જ્ઞાની ભેદ જ્ઞાન છે, પણ એ સાથે સાથે પોતાના સ્વભાવમાં એકરૂપ થાય છે, માટે એનું જ નામ શું છે? અભેદ જ્ઞાન. તો આવો અપૂર્વ પ્રીતિ લાવીને તે એટલે કે એકત્વ વિભક્ત એવું આત્માનું સુંદર સ્વરૂપ સંતો બતાવે છે, તે શ્રવણ કરવા જેવું છે. અને એકત્વ વિભક્ત કહીને એમ કહેવું છે કે જગતમાં તું એકલો નથી, જગતમાં એકલું મારું જો અસ્તિત્વ હોત તો શું થાત? તો અશુદ્ધતા થવાનો પ્રશ્ન જ ના આવે. અશુદ્ધતા હંમેશા ક્યારે થાય છે? બીજાના સંગમાં હોય. એકલા પણ ક્યારે અશુદ્ધતા ન થાય? આ કપડું મેલું થાય છે એને મેળ થશે કે કોઈ કોલસાના કે કોઈ રંગના કે કોઈના સંબંધમાં આવે તો? અશુદ્ધતા એ બીજાનો સંગ છે એવી જાહેરાત કરે. જેમ કે ને તમારું કપડું મેલું કેમ છે અથવા કલર કેમ લાગ્યો, તો શું કહેશે? એ તો એની મેળે થઈ ગયું એમ થશે કે ભાઈ આ વરસાદનું પાણી હતું, એકદમ કાર પસાર થઈ એટલે છાંટ આવ્યો. હંમેશા મલિનતા માટે આપણે શું કરીએ છીએ? કોક બીજાના સંગમાં એ થયું છે. તો અહીંયા કહે છે કે એથી રહિત આવું સુંદર સ્વરૂપ છે. એ કેવું છે? પહેલું તો શું શબ્દ વાપરે છે? શરૂઆત છે નથી, શ્રવણ કરવા જેવું છે. ચોથી ગાથામાં એટલા માટે છે ને શબ્દ શું છે? શ્રુત. શ્રુત એટલે સાંભળવું. અને એ જ રીતે વિચાર કરીએ, પાંચ ઇન્દ્રી છે, એમાં છેલ્લી ઇન્દ્રી કઈ મળે છે? કર્ણેન્દ્રી. કર્ણેન્દ્રી મળે છે તો શેને સાંભળવા માટે? શું સાંભળવા માટે? કમસે કમ એટલી તો ભાવના કરજે કે કર્ણેન્દ્રી મળી છે એ જીનવાણી સાંભળવા માટે છે. જગતમાં બીજા કાય આવે તો એકદમ શું થઈ જાય? કાન શું કહેવાય ને, સવરા થઈ જાય ને, એકદમ સાંભળવા માટે ઉપયોગ લાગી જાય. એક વાર આત્મહિતની વાત સાંભળવા માટે એ શ્રવણ કરવા જેવું છે. હવે એનાથી આગળ જગતનો પરિચય છોડી, પહેલી વાત શ્રવણની લીધી, હવે ક્યાં સુધી પહોંચશે? શ્રવણ કરીને હવે ક્યાં સુધી પહોંચવું છે? અનુભવ કરવા જેવો છે ને શબ્દ. જગતનો પરિચય છોડી નાસ્તી અસ્થિમાં પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવી ગઈ ચોથી ગાથા, શ્રુત પરિચિત અને અનુભવ. ક્રમ તો આચાર્યદેવ બહુ અલ્પ દેખાયેલો છે, પણ ખબર નહીં આપણે ક્યાં ભૂમિકા સ્ટેજમાં ઉભા રહ્યા છીએ. પહેલી તો કેવો શબ્દ છે? અપૂર્વ પ્રીતિ લાવીને આ શ્રવણ કરવા જેવું છે. પણ શું થાય, મેમ્બર છીએ, એમાં 10 લક્ષણ આવે ને ન જાય તો ફોન આવશે કે ભાઈ આ 10 દિવસે નથી આવતા એટલા માટે હું એવું જ છે. એક બહુ જ વિચારવા જેવું છે. ખરેખર અંતરની અપૂર્વ પ્રીતિથી આવું છું કે લોકલાજથી આવું છું? કદાચ હું નહીં આવું તો પૂછશે, કરશે. બહુ જ સૂક્ષ્મતાથી આપણે આપણાથી વિચારવા જેવું છે. જીવનમાં એક એક મરણ જેટલી પણ પ્રતિકૂળતા આવે ને તો આચાર્યદેવ કે તત્વનો કોતવેલી થશે. અહીંયા તો એનાથી અધિક તત્વની હવે જે કોઈ સમજણ છે એમાં વૃદ્ધિ કરીને આગળ વધવા માટે, લોક લાજ માટે નથી, મને મારા આત્મહિતની લગની લાગી છે. હવે એના વગર હું નહીં રહી શકું એવી એક અંદરમાં ઝંકના રૂચિ જાગ્રત થઈ છે. તો જગતનો પરિચય છોડી, હવે જગતનો પરિચય છોડશું તો કોઈ આપણી સામું પણ, આ તો સારું છે, સોશિયલ સર્કલ સારું છે, બધું ડોક્ટર વોક્ટર ગમે ત્યારે, એવા ઘર જેવા ડોક્ટર રાખ્યા છે કે ગમે ત્યારે હાજર, હેલ્પ તો જોશે કે અમે કાંઈ, વી આર નોટ, વી આર ધ પાર્ટ ઓફ એ સોસાયટી ને, એવું છે ને? અને એમાં જ હજી ક્યારેક કદાચ કેમલ રેસ જેવું કંઈક જોયું હશે ને, સાઉથ ઓલામાં તો બધા ગલ્ફમાં જેમાં થાય ને, ઓટની પાછળ કંઈક બાંધીને ક્યારેક કદાચ જોયું હશે એની કેવી એક લાચારી દુઃખમય દશા હશે. જીવનમાં એવું સમજી લેવું, હું જ આવા વિકલ્પોની પાછળ આકુળતામય દુઃખમય જીવન જીવી રહ્યો છું. અરે જગતની લોક સંજ્ઞાએ ક્યારેય લોકાગ્રે જવાશે નહીં. જગત મને શું કહે છે એની પાછળ જીવન મારું ચાલ્યું જાય છે અને આવો એક આત્મહિતનો અપૂરો અસર ચૂકાઈ જાય છે. જગતનો પરિચય છોડીને અનેક વાત લઈએ, પરિચય કોનો ક્યારે વધારતા હશો? એમાં ક્યારેક સુખ બુદ્ધિ હિત બુદ્ધિ લાગી હશે એનો પરિચય કરશો? જાણશું તો ઘણાને, પણ પરિચય કોનો કરશો? એમાંથી કંઈક એને લાભ હિત દેખાશે તો એનો શું કરશો? પરિચય. તો જગતનો પરિચય છોડી ફરીથી ક્યારે પણ સંયોગોનો ભય રાખીશ નહીં. કે આ રીતે રહેશું તો બધાથી કેવા થઈ જશો? ખાવ અલિપ્ત નહીં, સાવ અલિપ્ત કરતા ગુજરાતીમાં શું કહેવાય? અતડા. અતડા જુદાઈ નહીં, અતડા કહેવાય. નહીં બધાથી કેવા થઈ જશો? આપણે સમાજથી સોસાયટીથી કેવા થઈ જશું? એલું શું કે ફેંકાઈ જશો ને. ફરીથી ક્યારે પણ સંયોગ ઉદયનો ભય રાખીશ નહીં. કેમ નહીં? જેનું મને વેદન ન હોય એનો મને ભય સુખામ હોય. ભય શેનો હશે? વેદનનો કે ખાલી એનો નિકટતાનો સંયોગનો? જેનું મને વેદન જ નથી એ સંયોગ, અરે એનો ભય પણ નહીં કરીશ અને એની કોઈ લાલચ અધિકતા પણ નહીં કરતો. કમસે કમ બે દ્રવ્યની ભિન્નતાની દ્રઢતા હજી જીવનમાં કેમ ન આવે? આપણને સંયોગની ઉદયની એટલો ભય અંદરમાં રહે છે કે કંઈક થઈ જશે તો, કંઈક થઈ જશે તો. અરે જીવનમાં શું થવાનું છે? નરક જેવી પ્રતિકૂળતાએ પણ મારામાંથી એક પ્રદેશ ઓછો નથી કરાયો કે મારી એક પણતીને પણ નુકસાન નથી કરાયું. તો આ તો કોઈ પ્રતિકૂળતા એની સામે કેટલા ટકા હશે? નરકની પ્રતિકૂળતાની કમ્પેરમાં, સરખામણીમાં આપણી કેટલી હશે? 5%, 10%, કેટલી હશે? નો કમ્પેર, જસ્ટ નથિંગ. અને છતાં ભયની પ્રકૃતિ કેટલી છે? ક્યારેક ક્યારેક ચૈતન્યનો પરિચય કરવા જજે, નિર્ભયતા આવતી જશે. પણ સંયોગોની અધિકતા રહ્યા કરે છે. સંયોગ વગર એ તો ઘણી વાર આપણે લઈએ છીએ, અશરીરી સિદ્ધ ભગવાનને યાદ કરીએ છીએ ને શરીરની મમતામાં દિવસ કાઢીએ છીએ. કેટલી વિચિત્રતા આપણા પરિણામોમાં નથી લાગતી? પણ કહે કે શું કરીએ, અમારે અમારે જીવવું છે ને અમારું શરીર સરખું નહીં હોય તો. ફરીથી આ જ ભય, આ જ દશા રહેવાની છે. શરીરના પરમાણુ બદલાશે. રોગ એટલે શું છે? નિરોગ અને રોગ શું છે? બે શું છે? એક એક શરીરનું એક પરિણમન છે. એક સ્પર્શ ગુણની ઠંડી અવસ્થામાંથી કદાચ ઉષ્ણ રૂપે થઈ, ફરક શું પડ્યો છે? આ આખો પ્રયાસ ક્યારે થશે? અપૂર્વ પ્રીતિથી આ શ્રવણ થશે ને તો આવી દ્રઢતા જીવનમાં આવશે. અને આવી દ્રઢતા વગર નિરંતર એ સંયોગના લક્ષ્ય જીવન જેવું ભૂતકાળ જીવા છે એવું જીવ્યા કરવાના છે. કમસે કમ એનાથી ભિન્નતાનો એક પ્રયાસ તો કરીએ. સાક્ષાત અનુભૂતિ થાય એ તો કલ્યાણ થઈ ગયું જીવનમાં. પણ આવો એક પ્રયાસ અંદરમાંથી કરવાની એક ભાવના ધડતા જીવનમાં કેમ ના આવે? બહારમાં તો બધી જ રીતે કેવી રીતે ભણવામાં ને એમાં કેવી રીતે શરૂ કરતો, ભાઈ શું ભાઈ અત્યારના કોલેજમાં એડમિશન તો મળી ગયું છે, ખબર નહીં નાપાસ થશું કે શું થશે, ડિગ્રી મળશે કે નહીં મળે ને એવાથી શરૂ કરીએ ને આપણે તો. શેનાથી કરીએ? શેના ખબર નહીં. ચોપસમનો એને વિશ્વાસ છે, પુણ્યનો વિશ્વાસ છે, પણ પોતાના અસ્તિત્વનો વિશ્વાસ નથી. કે મારું અસ્તિત્વ એક રૂપ રહે છે, રહેવાનું છે, અને ભાવિ કાળમાં પણ ગમે તેવા ઉદય પ્રસંગ હો મારા અસ્તિત્વમાં કાંઈ પણ ફરક પડવાનો નથી. તો જગતનો પરિચય છોડી નાસ્તી હજી તો, કારણ કે નિરંતર એનું સ્મરણ રહ્યા કરે છે, એ જ યાદ આવ્યા છે, કારણ કે એનો એટલો પરિચય, ગાઢ પરિચય, કે રાતના સપના પણ એના જ આવતા. તો જગતનો પરિચય છોડી એની સામે પ્રેમથી આત્માનો પરિચય કરી અસ્તિ નાસ્તિ, અને એક નેચરલ છે, આ તો કુદરતી છે, એકનો પરિચય છોડશે તો બીજા પ્રત્યેનો એનો પ્રેમ એને આવ્યા વગર રહેશે નહીં. બીજાનો પરિચય, અને પાછો શબ્દ શું વાપર્યો છે, પ્રેમથી આત્માનો પરિચય, પ્રેમથી. ફરીથી સાધના કેવી હોય છે, કોઈના કહેવાથી, જબરજસ્તીથી, કાંઈ કોઈના લાલચથી કે કોઈના ભયથી, સાધના કેવી હોય, સ્વયંની રૂચિથી, સ્વયંના રસથી, સ્વયંના પ્રેમથી. કોક ભય અને લાલચથી કરશો એ કાળની મર્યાદા થશે, કોઈના ભયથી આપણે કહીએ એ થોડો ટાઈમ હશે, ભય છૂટી જશે, પાછી એની વિપરીતતા આવી જશે. એવી જ રીતે લાલચથી કાંઈ કરશો એ પણ કાયમ નહીં હોય, અમુક કાળ જ રહેવાનો. તો પ્રેમથી આત્માની વાણી, હિતની વાણી મારે ગુરુ પાસેથી એકત્વ વિભક્ત આત્માની સાંભળું છું, એ મારા હિતની વાત છે, કલ્યાણની વાત છે, એમ પ્રેમથી આત્માનો પરિચય કરી. આમાં એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે ને, જગતમાં તો બધું દેખાય છે, આત્મા તો કાંઈ અમને, અને એટલા માટે અમને તેમ લાગે આ તો કેવું છે, અંધારામાં ફાફા મારવા જેવું છે, મળ્યું તો ઠીક નહીં. ફરીથી એ તો સામાન્ય એવો પ્રશ્ન તો થાય ને, બહારમાં તો સામું દેખાય, સરખું સરસ મજાનું ડિલિશિયસ ડીશ ફૂડ મળ્યું હોય તો કેવું થાય, સારું લાગે કે નહીં. અહીં આત્મામાં તમે કયો છે એટલે પરાણે તો સાંભળી લઈએ, બાકી શું કરીએ અમારે. સોડી વચ્ચે સફારી છે ને, નાઈ પાડી શકીએ નહીં અને અંદર ગમતું નથી. ફરીથી આત્મા છે કે નથી, શું છે એ વિચાર કરવા પહેલા એક આત્મ તત્વ એક જ્ઞાનમય છે કે નહીં, એટલું તો ખબર છે કે આત્મસિદ્ધિમાં એમાં આવે છે, છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પાંચે ઇન્દ્રિયને માટે કેટલી વસ્તુ જોવે છે, પાંચ જોવે છે કે એક આત્માને જ્ઞાન છે. જે કાંઈ જ્ઞાન થાય છે, પૂજ્ય બેનસી એના માટે એક બીજી રીતે સરસ વાત કરતા, ગઈ કાલનો ક્રોધ આવ્યો હોય, આજે ફરીથી યાદ કરીએ તો શું થાય છે, ક્રોધ પાછો ફરીને આવે છે. નહીં નહીં, ગઈકાલે ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, જે કાંઈ આવ્યું, હવે આજે યાદ કરીએ તો શું થાય છે, ત્યારે પાછો યાદ, યાદ એટલે શું, જ્ઞાન. આજે ભૂતકાળના ગઈકાલના ક્રોધનું જ્ઞાન કરીએ તો જ્ઞાન સાથે પાછો કોણ આવે છે, ક્રોધ પણ આવે છે. બરોબર છે, ગઈકાલે ક્રોધ થયો તો કેમ, ગઈકાલે ક્રોધ કર્યો ત્યારે ક્રોધ હતો ને જ્ઞાન બે હતા કે નહીં એ ત્યારે ખબર હતી, હવે આજે ફરીથી આપણે જ્ઞાન કરીએ, યાદ કરીએ ત્યારે ફરીથી પાછો ક્રોધ ન આવે તો કોણ આવે છે, ખાલી જ્ઞાન આવે. તો એ શું નક્કી કરે છે, ક્રોધ તારો સ્વભાવ નથી, જ્ઞાન તારો સ્વભાવ છે. આ એક અસ્તિત્વનો આ રીતે પોતે નક્કી તો કરે કે મારું હોવા પણ એ રહેલું છે, વિભાવ છૂટે છે, સંયોગ છૂટે છે અને મારું અસ્તિત્વ રહે છે. બાળા દિવય ત્રણનું જ્ઞાન ત્રણને થાય છે, ત્રણને કે એકને, પાકું કરવાનું ત્રણને કે એકને. તો શું થયું, સંયોગ બદલો છે અને હું એકનો એક રહી ગયો. તો પોતાનું અસ્તિત્વ એ ખ્યાલમાં આવી શકે છે કે નહીં, અને એટલું ફરીથી એક વાત, પોતાનું અસ્તિત્વ અને કેવું, જ્ઞાનમય અસ્તિત્વ. અને જ્ઞાનમય અસ્તિત્વ શું છે, જેની પાસે જ્ઞાન છે એને નિરંતર સમાધાન છે, અને જેની પાસે સમાધાન છે એને નિરંતર શાંતિ છે.
સમાધાન શેમાં હશે? વિકલ્પમાં કે જ્ઞાનમાં? વિકલ્પમાં શું રહ્યા કરશે? ઇફ એન્ડ બટ, જેને કહીએ આમ કર્યું હોત તો, આમ કર્યું હોત. વિકલ્પોમાં ક્યાંય પણ સમાધાન મળવાનું નથી અને જ્ઞાનમાં સમાધાન થયા વગર રહેવાનું નથી. અને એ જ્ઞાન સ્વભાવી કોણ છે? હું છું. અરે આવું એક પ્રેમથી કેમ એવી આત્માની જ્ઞાનમય નાયક. અને એટલા માટે સમયસર આખામાં આત્માને ક્યાં શબ્દથી ઓળખાયો છે? જ્ઞાન જ્ઞાયક. આગળ આવે છે ગાથામાં કે અમે આખા સમયસારમાં આત્માને જ્ઞાન શબ્દથી, કારણ કે આત્મા અને એનો એક અસાધારણ ગુણ એ જ્ઞાન, લક્ષણ લક્ષણો ભેદ છોડીને જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન, ગુણ ગુણીનો ભેદ છોડીને આત્મા એટલે જ્ઞાન. અને એટલા માટે તો પછી આખા પરિશિષ્ટમાં આચાર્યદેવ ખુલાસો કરે છે કે અમે આત્માને જ્ઞાન કહીએ છીએ એટલે ખાલી જ્ઞાન જ છે એમ નહીં માનતો, જ્ઞાન સાથે કેટલી શક્તિઓ છે? અનંત શક્તિઓ ઉછળે છે. એ જ જ્ઞાન કેટલા રૂપે છે? 14 રૂપે છે. એ જ જ્ઞાન પોતાથી તત છે, જ્ઞેયથી અતત છે. એ જ જ્ઞાન સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત છે, એ જ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત છે. એ જ જ્ઞાન ભાવને આપણે જોઈએ તો એ પોતાથી નિત્ય છે, પર્યાયથી જોઈએ તો અનિત્ય છે. એવી રીતે કરીને 14 બોલોથી આપણને એક અને અનેક કરીને એને 47 શક્તિથી, અને એ જ જ્ઞાન માત્ર ભાવ નહીં, અધુરા છે તો એ ઉપાય છે અને એની પૂર્ણતા છે તો ઉપેય છે. એ જ વાત આપણને ચાલો અહીંયા તો આપણે વાત કરવી હતી કે પ્રેમથી આત્માનો પરિચય કરીને, પરિચય ચોથી ગાથામાં એટલા માટે પહેલું સાંભળ્યું, સાંભળ્યામાં એને રૂચિ રસ લાગી તો આગળ શેમાં જાય છે? પરિચયમાં. તો પરિચય કેવી રીતે કરવો છે? પરિચય તો કોઈક માણસ હોય તો પરિચય કરે, અને આત્મા સાથે શું પરિચય કરે? ફરીથી પરિચય એટલે કઈ ખબર છે? આ ભાઈ ઓળખાણ, ઓળખાણ એટલે શું? એની ડિટેલમાં જાય. કોઈ વ્યક્તિ મેળા સારી લાગી તો આપણે એનું શું કરશું? પરિચય. પરિચય ને ડિટેલ, ભાઈ ક્યાં રહે છે, શું કરે છે, શું એમ. આત્મા વિશે તો એની સમજણ વધારે કરજે. જો આત્મા છે એ તને ગમ્યો છે તો એનો હવે શું કરજે? તું પ્રેમથી પરિચય કરજે, એની ઓળખાણ કરજે, એની વધારે વિગતમાં. એમ ના સમજો કે આત્મા એટલે ખાલી કહેવા માત્રનો પદાર્થ છે, નહીં. પોતે અરૂપી હોવા છતાં પોતાના સ્વભાવથી ભરેલું એક મહાન તત્વ છે, એક અસાધારણ તત્વ છે. તો એ પ્રેમથી આત્માનો પરિચય કરી. અને હવે ત્રીજું, અંદર અંદર આવડી શું? અંદર ભાઈ ક્યાં હશે? નહી ઓલા એક જામનગરમાં ગુરદેવસિંહને પ્રશ્ન કરેલો, બહાર જોઈએ તો આ બધું દેખાય છે અને અંદર જોઈએ તો શું દેખાય છે? અંધારું. અમારે કરવું શું? આપ તો ઘણું કહો છો આત્માને જોવો, આત્માને જોવો, પણ બહાર જોઈએ તો આ દુનિયાનું બધું દેખાય છે પદાર્થો, અને અંદર જોઈએ તો શું દેખાય છે? ગુરુદેવસિંહ એને ઉત્તર શું દીધો? આવા પ્રશ્નો હું પૂછે છે? કઈક બીજા સારા પૂછજે, નહીં મોટા સમય સાર ના કે એવા બધા પ્રશ્નો. આવા બધા દિશા તો શું છે? સાવ જસ એક વાત સમજવી, કોઈના શબ્દો નહીં, કોઈની જિજ્ઞાસા ઉપર વિચાર છે. શું છે? શબ્દો તો કાંઈ જ આપણને લાગશે આવો પ્રશ્ન, પણ એની પાછળ કમસે કમ એક વિચારવા જેવું છે. ગુરદેવસિંહના શબ્દો સાંભળ્યા કે આત્માને તો જ્ઞાન કરજે, સમજણ જે કાંઈ, કમસે કમ થોડો ભલે બાળક રીતે એને પ્રયત્ન કર્યો છે, અને આપણે સાંભળીને ઘરે બીજામાં ઉપયોગમાં વયો જાય છે. એટલું તેણે પ્રયત્ન કરી જોયો કે એક આત્માની આપ જાણવાની વાત કરો તો અંદરમાં અંધારું દેખાય. એટલો પ્રયત્ન તો કર્યો. આપણે ક્યારેય એવું તત્વ સાંભળ્યા પછી એને ચિંતન મનનમાં ક્યારે કેટલો ઉપયોગ લગાડીએ? તો અહીંયા તો આપણે કે અંદર એમ કહીને અહીંયા શું બે વાત કઈ આવી? આની પહેલા અનુભવ કરવા જેવા પહેલા કઈ બે વાત આવી? સાંભળવું અને પછી શું છે પરિચય, એ હજી કોની વાત છે, બહારની વાત છે. સાંભળવું કર્ણેન્દ્રની વચ્ચે, ઓલું ચિંતન જે કરે છે, પરિચય કરે છે, એ પણ હજી વિકલ્પા. હવે ત્રીજું ક્યાં કામ કરવાનું છે, અંદરમાં કરવાનું, એનું નામ અનુભવ છે. ઓલી કર્ણેન્દ્રના વિષયની વાત કરી, બીજી શું કર્યું, પરિચયમાં શેનું આવ્યું, ચિંતન મનન આદિ વિકલ્પ આત્મિક. હવે આખો પ્રયત્ન ક્યાં કરવાનો છે, અંદર તેનો, ફરીથી તેનો એટલે કોનો, એ તો બહુ સહેલો, આત્મા તો બહુ જ કોમન, કેવો અહીંયા શબ્દ, અહીંયા શબ્દ શું વાપરો છે, એકત્વ વિભક્ત જે આત્માનું સુંદર સ્વરૂપ, કે જેની તે વાત સાંભળી, જેનો તને રસ લાગ્યો, એટલે જેનો તે પરિચય કર્યો છે. હવે ત્રીજો સ્ટેપમાં અંદર તેનો જ વિષય બદલતો નહીં. ઈસ્ટ ઉપદેશમાં આવે છે ને, એના વિશે જ પૂછવું, એના વિશે જ સાંભળવું, એના વિશે જ વાંચવું. એક આત્મ તત્વ સિવાય ક્યાંય બીજે સાંભળવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું નથી. તો અંદર તેનો અનુભવ કરવા જેવો છે. અનુભવ અનુસરીને થવો, એક વારનો અનુભવ એ ધારા પ્રગટાવશે, કે એને અનુસરીને નિર્મળતાની ધારા થયા વગર રહેશે નહીં. અને આવા અનુભવમાં હવે આપણે વિચારી લો ક્યાં હું ઉભો છું. એક પહેલા સ્ટેપમાં તો આપણે ઉભા છીએ ને, એકત્ર આત્માની વાત તો અમે સાંભળીએ છીએ, દરરોજ સાંભળીએ છીએ. અહીંયા ન પહોંચીએ તો ઘરે બેસીને નહીં, કાર ચલાવતા ચલાવતા સીડી મૂકી દઈએ છીએ, હાલતા ચાલતા કાનમાં નહીં કરીએ છીએ ને, એ કોઈ પદ્ધતિ નથી. કરતા હોય ઠીક છે, બાકી તો અહીંયા જેમ કીધું, અપૂર્વ પ્રીતિ લાવીને ઉપયોગની સ્થિરતા. ત્યાં ઉપયોગ તો સ્ખલિત થાય છે કે નથી થતા, ચાલીએ કાર ચલાવે ત્યારે, એ કોઈ પદ્ધતિ નથી. ખરેખર તો એકાંતમાં ઉપયોગની પૂરી સ્થિરતા દ્વારા. તો એ અહીંયા કે આવા અનુભવમાં અંદર તેનો અનુભવ કરવા જેવો છે. અનુભવ એટલે સાથે શું લેશે, આનંદ પૂર્વકનું વેદન જેમાં ઉપયોગની સાથે સ્થિરતા હોય. ઓલામાં તો હજી સાંભળવામાં અને ચિંતનમાં એ અમુક કાળ પછી પાછો ઉપયોગ તો છે, અહીંયા તો અનુભવ જ્યાં થાય છે ત્યાં શું થાય છે, અંતર આનંદના વેદનમાં ઉપયોગ ત્યાં જામે છે. પછી ભલે સવિકલ દશામાં જાય છે, પણ એ તે સમયે શું થઈ જાય છે, વેદનમાં આત્માનો ઉપયોગ એમાં એકાકાર થાય છે. તો અંદર તેનો અનુભવ કરવા જેવો છે. અને આવો અનુભવ થતા, આવા અનુભવમાં પરમ શાંતિ પ્રગટે છે. પરમ પરમ એ સ્વરૂપની ચિંતન મનનમાં પણ એક મર્યાદિત શાંતિ થાય છે, અને અનુભવમાં તો પ્રત્યક્ષ શાંતિ થાય. સમયસાની સ્તુતિમાં જેમ ચાર લાઈનમાં કંઈક આવે છે ને, સુણીએ તને રસની બંધ શિથિલ થાય, જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રૂચિ, જગતનો પરિચય છોડીને તું રૂચતા જગતની રૂચિ, એમાં આકુતાની એક મંદતાના છૂટવાના તરફના પ્રયાસમાં છે, પણ હજી યથાર્થ શાંતિ નથી. અને અનુભવના કાળે કેવી થાય છે, પરમ શાંતિ. જે ભૂતકાળમાં ક્યારેય શાંતિનો એવો અનુભવ નથી કર્યો, એવી જુદી જાતનો કસાયથી રહિત અતિન્દ્રિયપણાનો એ શાંતિ પ્રગટે છે. સિદ્ધની જાત જેવો, કલ્પના કરવા જેવી છે. ભલે ક્વોન્ટિટીમાં અલ્પતા છે, પણ જાત કોના જેવી છે, જે સિદ્ધ ભગવાન એટલે શું, એક ફરીથી એક પૂરું થઈ ગયું, સિદ્ધ ભગવાન એટલે શું, જગતના બધા જીવો માટેના ઉત્કૃષ્ટ આરાધ્ય છે. પંચ પરમેષ્ઠીમાં કેવડી કરતા પણ, એ અરિયંત કરતા પણ ઉત્કૃષ્ટ સાધ્ય પદમાં બિરાજમાન. અરે એની જેવો આનંદનો એક સ્વાદ આવે એનાથી અધિક જીવનમાં બીજું શું કરવા જેવું છે? ભલે આગળ વધવા જ જેવું છે, પણ આ તો એક પહેલી એક શરૂઆત તો કરીએ કે એક અપૂર્વતા હશે, એક જીવનની એક ધન્ય પળ હશે કે જ્યાં આવી સિદ્ધ ભગવાન જેવા આનંદનો અનુભવ, શાંતિનું વેદન જીવનમાં આવે. અને એના માટે આપણને ગુરુદેવજી કીધું સ્ટેપ પહેલું કે પહેલું અપૂર્વ પ્રીતિથી પહેલા શ્રવણ કરજે, એના પછી પ્રેમથી તેનો પરિચય કરજે, અને પછી અંદર અનુભવનો તો પુરુષાર્થ કરજે. આ જ સાધનાના માર્ગની પ્રારંભ એ હોય છે એનો વિસ્તાર.
તીર્થંકરો જગતના જય પંથવર્તો ઓમકારનાદ જિનનો જયવંતવતો જિનના સમો શરણસ જયવંતવતો નેતીર્થચાર જગમાં જયવંતવતો નમો હું તીર્થનાયકને ઓમકારનાદને ઓમકાર સંગર્યો જેને નમો તે કોંદ કોંદને અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જિન કોંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો જિન કોંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ રાજનો. આ શરીર સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાગ્ર વિરાજમાન રૂષ્પાદી માર્ગ પર ચોવીચીનીન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન જીવન સ્વામી ધર્મ ધુરંધર શ્રીમંદરાદી અજિત વેરે પરંત વિશ્વિરમાન જીનીન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસર પીણી સેમ અહીં ધ્રુવધામની ધક્તિ ધૂણી દખાવનાર શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિવ્ય ધ્વનિના સારભૂત નિત્યબોધક પરમાગમ સમય સારધી સમસ્ત જીનવાણી માતનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. કુંદકુંદાચાર્ય દેવના હૃદયપટ ખોલી અમ ભક્તોને જીનવાણી માતાના ઊંડા અને ગહન રસો સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેહવનો જય હો. કહનગુરુ મહિમા પ્રકાશક પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય. મુનિ દર્શન અપૂરવસોની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેહવનો જય. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ इसके लिए जिन वाणी मा को वंदना सतबार है. बोलो द्वादश संघ में समस्त जिन वाणी मातनो जय हो.